समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां हवे आपणे संवर अधिकार शुरू करीशुं। आश्रव अधिकार पूरो थयो, हवे पांचमो अधिकार संवर अधिकार। संवर अधिकार एटले ભેદ જ્ઞાનનો અધિકાર। સંવરનો અર્થ થાય છે આશ્રવોનું રોકવું। આશ્રવો ત્યારે જ રોકાય કે જ્યારે સંવર થાય, અને સંવર થાય તો જ સકામ નિર્જરા થાય। સકામ નિર્જરા એટલે કે સાચા અર્થમાં જે નિર્જરા થાય એ વખતે એને નવા કર્મનો બંધ નથી થતો, એટલે સાચા અર્થમાં નિર્જરા કહેવાય। એને સકામ નિર્જરા અથવા તો પ્રયોજનભૂત નિદ્રા કૃપાળુ દેવે કહી છે। તો એવો આ સંવર અધિકાર છે, જેમાં ભેદ જ્ઞાનની વાત લીધી છે કે ભેદ જ્ઞાન કરીને એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે। ભેદ જ્ઞાન કરીને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને એમ એ સંવરમાં રહે છે, એટલે અહીંયા ભેદ જ્ઞાનની વાત કરી છે। શરૂઆતમાં અહીંયા પંડિતજી મંગલાચરણ કરે છે, મોહ રાગ ઋષ દૂર કરી સમિતિ ગુપ્તિ વ્રત પાળી સંવરમય આત્મા કર્યો નમુ તેહ મનધારી। જયચંદજીએ આ માંગલિક કરેલ છે, મોહ રાગ ઋષ, ઋષ એટલે ક્રોધ, અર્થાંત મોહ એટલે મિથ્યાત્વ, રાગ અને દ્વેષને દૂર કરીને તથા નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ અને નિશ્ચય વ્રત પાળીને જેમણે આત્માને સંવરમય એટલે કે ચૈતન્યની નિર્મળ પરિણતિ રૂપ કર્યો છે, તેને લક્ષમાં લઈને નમન કરું છું, નમસ્કાર કરું છું। જેમણે પરમાત્મા પદ ગ્રહણ કર્યું અને પોતાના આત્માને પવિત્ર સંવરમય કર્યો, સંવરમય કર્યો છે, સંવરમય કહેતા પોતે પોતાના સ્વરૂપમાં લીનતા સ્થિરતા કરી છે, એવા આત્માને હું નમસ્કાર કરું છું। એ રીતે પંડિતજી પહેલા તો માંગલિક કરે છે। હવે આગળ કહે છે કે પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે સંવર પ્રવેશ કરે છે। રંગભૂમિની વાત લીધી છે કે આશ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે। ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્ય દેવ અમૃતચંદ્રાચાર્ય ભગવાન સર્વ સ્વાંગને જાણનારા સમ્યક જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે। સમ્યક જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે અને એ માંગલિક રૂપે એ 125મો કળશ આપણને કહે છે। તો કળશ 125, આ સંસાર વિરોધી સંવર જય એકાંત અવલિપ્ત આશ્રવ ન્યકારાત પ્રતિલબ્ધ નિત્ય વિજયમ સંપાદયત સંવરમ વ્યાવૃતમ પરરૂપતો નિયમિતમ સમ્યક સ્વરૂપે સ્ફુર જ્યોતિષ ચિન્મય ઉજ્જવલમ નિજ રસ પ્રાગભારમ ઉજ્જૃંભતે. શ્લોકના અર્થમાં કહે છે કે આ સંસાર વિરોધી સંવર જય એકાંત અવિલપ્ત આશ્રવ નકારાત એટલે કે અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત ગર્વિત અત્યંત અહંકારયુક્ત થયો છે એવો જે આશ્રવ તેનો તિરસ્કાર કરવાથી પ્રતિલબ્ધ નિત્ય વિજયમ સંવરમ જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને સંપાદયત ઉત્પન્ન કરતી પરરૂપતઃ વ્યાવૃતમ પરરૂપથી જુદી અર્થાંત પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી સમ્યક સ્વરૂપે નિયમિતમ સ્ફુરત ચિન્મયમ ઉજ્જવલમ પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચયપણે પ્રકાશથી ચિન્મય ઉજ્જવળ નિરાવાદ નિર્મળ દેદીપ્યમાન અને નિજ રસ પ્રાગભારમ નિજ રસના પોતાના ચૈતન્ય રસના ભારવાળી અતિશયપણાવાળી જ્યોતિ ઉજ્જૃંભતે પ્રગટ થાય છે ફેલાય છે. શું કહ્યું કે અનાદિ સંસારથી માંડીને જ્યારથી આ જીવ છે ત્યારથી એને સંસાર અવસ્થા છે એને જ્યાં સુધી સિદ્ધ અવસ્થા પ્રગટ નથી કરી ત્યાં સુધી એને સંસાર અવસ્થા જ છે. બે અવસ્થા, એક સંસાર અવસ્થા અને એક સિદ્ધ અવસ્થા. આ જીવ અનંતકાળ સુધી સંસાર અવસ્થામાં રહે છે અને પછી સિદ્ધત્વ પ્રગટ કરે છે પછી અનંતાનંત કાળ સુધી એ સિદ્ધ પર્યાયમાં રહે છે, સુખમાં રહે છે, આનંદમાં રહે છે. એટલે જ્યારથી આ જીવ છે ત્યારથી અનાદિથી એને સંસાર અવસ્થા છે એટલે અનાદિથી સંસાર અવસ્થામાં સંવરને જીતવાથી જે એકાંત ગર્વિત એટલે અહંકારમય થયો છે એવો આશ્રવ અનાદિથી એને સંસાર અવસ્થા છે અને એ સંસાર અવસ્થાનું કારણ શું છે? સંસાર અવસ્થાનું કારણ આશ્રવ છે, આશ્રવને કારણે બંધ પડે છે એટલે એ સંસાર રહ્યો છે. આ જીવને સંસારનું કારણ શું છે? સંસારનું કારણ એને આશ્રવ છે અને એ આશ્રવને લીધે એને કર્મના બંધ પડે છે અને એને ભવના ભ્રમણ થાય છે. એટલે અનાદિથી સંસાર અવસ્થામાં આ આશ્રવ છે એ સંવરને જીતતો થકો આવ્યો છે એટલે એ અહંકારયુક્ત થયો છે. એટલે એ અહંકારયુક્ત થયો છે. કોણ? આશ્રવ. એવા આશ્રવનો તિરસ્કાર કરવાથી જેણે સદાય વિજય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરનારી પરરૂપથી જુદી પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી અને પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશથી ચિન્મય ઉજ્જવળ નિજરસના ભારવાળી જ્યોતિ પ્રગટ થાય છે ફેલાય છે. કઈ રીતે આ જ્ઞાન જ્યોત પ્રગટ થાય છે? તો કહે છે કે સંવરને ઉત્પન્ન કરતી એ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી તદ્દન જુદી સમ્યક સ્વરૂપ પોતાના સ્વભાવને પ્રગટ કરતી પોતાના ચિન્મય જ્ઞાનમય સ્વભાવને પ્રગટ કરતી એ નિજરસના ભારવાળી નિજરસના અતિશયપણાવાળી પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપના ભાર વાળી એ જ્યોતિ પ્રગટ થાય છે, ફેલાય છે. આ રીતે અહીંયા સમ્યક જ્ઞાનનો મહિમા કર્યો છે. એના ભાવાર્થમાં કહે છે કે અનાદિકાળથી જે આશ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આશ્રવ મદથી ગર્વિત થયો છે. આશ્રવ જાણે કે અહંકારમાં રહ્યો છે. આશ્રવને અહંકાર શેનો છે? આશ્રવને અહંકાર શેનો છે કે એણે સંવરને જીતી લીધો છે, અને સંવરને જીતી લીધો છે એટલે આ જીવને ભવના ભ્રમણ થાય છે. આશ્રવને કારણે કર્મબંધ થાય છે અને એમ એને ભવના ભ્રમણ થાય છે એટલે એ આશ્રવ છે, એ આશ્રવ છે એ જ ભવના ભ્રમણ કરાવનારો છે. એટલે કે જાણે કે એનું જ એક રાજ ચાલી રહ્યું છે, એ જ એક સત્તાધીશ થયો છે, એમ એ આશ્રવ અહંકારમાં રહ્યો છે. એણે સંવર ઉત્પન્ન થવા દીધો નથી, જીવની પર્યાયમાં સંવર થયો જ નથી. અનાદિથી આ જીવ ભટકે છે, એને ક્યારેય એની પર્યાયમાં સંવરની દશા પ્રગટ થઈ જ નથી. એને ભગવાન આત્માનું લક્ષ્ય કર્યું નથી. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળ્યો નથી એટલે એમાં એને એકાગ્રતા નથી થઈ, તેથી સંવર થયો જ નથી. એટલે સંવરને તો આ આશ્રવે જીતી લીધો છે. એટલે કહેવાનો આશય એ છે કે જીવને આશ્રવ જ રહ્યો છે, એને સંવર ક્યારેય થયો નથી. સંવર ક્યારેય થયો જ નથી. અનાદિનો જીવ રખડે છે અને એક વખત પણ જો સંવર પ્રગટ કર્યો હોત, પોતાના સ્વરૂપમાં જઈને એ ત્યાં લીનતા કરી હોત, તો એ સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની થયો થકો એ ભવના ભ્રમણમાંથી છૂટી જાત. પણ એમ તો થયું જ નથી. અનાદિથી આશ્રવે જ એક હતું સત્તા ચલાવી છે અને એ આશ્રવ થયા કરે છે, કર્મના બંધ થયા કરે છે, અને પછી પાછા એ ઉદયમાં આવે છે, ફરી પાછા આશ્રવ થાય છે, ફરી નવા બંધ થાય છે. એમ ચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એટલે આશ્રવ ને અહંકાર છે, આશ્રવ ને મદ છે. એ મદથી ગર્વિત થયો છે કેમ કે એને સંવરને જીતી લીધો છે અને આ જીવને ભ્રમના ભ્રમણ કરાવે છે. એવો એ આશ્રવ, એવા આશ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશ માટે જય મેળવ્યો છે, વિજય મેળવ્યો છે, એવા સંવરને ઉત્પન્ન કર્યો. કોણે ઉત્પન્ન કર્યો છે? આ સમ્યક દ્રષ્ટિ જીવે. આ સમ્યક દ્રષ્ટિ જ્યારે સંવર પ્રગટ કરે છે તો એ આશ્રવની ઉપર વિજય મેળવીને સંવરને ઉત્પન્ન કરે છે. એટલે આશ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે, જો અહીંયા હંમેશને માટે મૂક્યું છે, કેમ કે હંમેશને માટે મેળવ્યો છે એટલે દશા કેવી થઈ છે? સંવરમાં એ સ્થિરતાની દશા થઈ છે. અને એવા જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે એમને અહીંયા તો નમસ્કાર કર્યા છે. એટલે એમ એ સમ્યક્તત્વને નમસ્કાર કર્યા છે, સમ્યક્તત્વનો મહિમા ગાયો છે. તે આશ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશ માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો સમસ્ત પર રૂપથી, પર ભાવથી, પર દ્રવ્યથી, પર દ્રવ્યોની પર્યાયોથી, પોતાના વિભાવ ભાવથી, શુભાશુભ ભાવથી જુદો અને પાછો પોતાના સ્વરૂપમાં નિશ્ચળ, પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્ય પ્રકાશ, એવો આ જ્ઞાનનો પ્રકાશ, એવું આ સમ્યક જ્ઞાન એ કેવું છે? તો કે નિજરસથી ભરપૂર છે, નિજરસની અતિશયતા પૂર્વક નિર્મળપણે ઉદય પામ્યું છે એવું આ સમ્યક જ્ઞાન, એનો આ ઉદય થાય છે, એ ઉદય પામે છે. આના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, પાના નંબર 364 ઉપર સંવર અધિકાર, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ ભેદ જ્ઞાનનો અલૌકિક અધિકાર છે. આ અધિકારની શરૂઆત કરતા કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પ્રથમ ઓમ નમઃ કરી અધિકાર શરૂ કર્યો છે. જો આપણે રાજમલજીની ટીકા અહીંયા નથી આપી, પણ રાજમલજીની ટીકાનો આધાર પણ આપણે લઈએ છીએ. ગુરુદેવ રાજમલજીની ટીકામાં જે વાત આવી છે એને અહીંયા જણાવે છે, કે છે કે રાજમલજીની ટીકામાં કળશ ટીકામાં ઓમ નમઃ કરી અને અધિકાર શરૂ કર્યો છે. આ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જે કળશ છે, કળશ અમૃત, એની ટીકા પંડિત રાજમલજીએ જે લખી છે એમાં આ અધિકારમાં એમણે ઓમ નમઃ કરીને અધિકાર શરૂ કર્યો છે. રાગથી ભિન્નત્વ અને સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરતું જે ભેદ જ્ઞાન, તેનો વિસ્તાર કરતા અધિકારમાં ઓમ નમઃ પ્રથમ કર્યું. રાગથી જુદાઈ, રાગથી જુદાપણ એટલે ભિન્નત્વ, અને સ્વભાવમાં એકત્વ, પોતાનું નિજ સ્વરૂપ છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે, અને એવા અનંત ગુણોનું એક રૂપે જે પરિણમન છે એ જ એનો સ્વભાવ છે. એવા સ્વભાવ સાથે જેને એકત્વ છે એમાં એને પોતાપણું છે, પોતે એ રૂપે છે. સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરતું, રાગથી ભિન્નત્વ અને સ્વભાવથી એકત્વ સ્થાપિત કરતું જે ભેદ જ્ઞાન, તેનો વિસ્તાર કરતા અધિકારમાં ઓમ નમઃ પ્રથમ કર્યું. ગુરુદેવને ઓમકારનું બહુ મહત્વ હતું. ઓમકાર ધ્વનિ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ છે, એ દ્વારા જ્ઞાનનો સ્તોત્ર વહે છે. જ્ઞાનનો સ્તોત્ર ભગવાન, એમાંથી એ ઓમકાર ધ્વનિ દ્વારા એ જ્ઞાનનો ધોધ વહી રહ્યો છે. એ જ્ઞાનને ગણધર ભગવાન પૂર્ણપણે ગ્રહણ કરે છે, આત્મસાત કરે છે, અને પછી એમાંથી 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે. એમ આગમોની રચના થાય છે, એમાંથી આચાર્ય ભગવાન શાસ્ત્રોની રચના કરે છે. એટલે એવા ઓમકાર ધ્વનિનું પૂજ્ય ગુરુદેવને ઘણું મહત્વ હતું. ઓમ નમઃ, ઓમને નમસ્કાર કહેતા જે ઓમકાર ધ્વનિ સર્વજ્ઞના શરીરમાંથી ઉત્પન્ન થાય છે, એ સર્વજ્ઞ થયા પછીથી એટલે સર્વજ્ઞતાના નિમિત્તે ઉત્પન્ન થાય છે, અને એ એવું જ ઓમકાર સ્વરૂપ ભગવાનનું છે. ઓમકાર સ્વરૂપ ભગવાનનું છે એવું દરેક જીવનું ઓમકાર સ્વરૂપ છે, એટલે સર્વજ્ઞતા પ્રગટ થાય છે ત્યારે બીજો કોઈ ધ્વનિ પ્રગટ નથી થતો અને ઓમ નીકળે છે. એવો ઓમ નીકળે છે કારણ કે આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. આ વાત ગુરુદેવે પ્રવચનમાં કરી છે કે આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. આ આત્માનું પણ સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે, અને એ ઓમકાર ધ્વનિ, એ ઓમકાર ધ્વનિને ગ્રહણ કરતા એવું ભાવસૂત પ્રગટ આ આત્મા કરે છે, અને પોતાના ઓમકાર સ્વરૂપને એ પ્રગટ કરે છે. એટલે જે ભેદ જ્ઞાન થાય છે તો કોનાથી ભેદ જ્ઞાન થાય છે, પંડિતજીએ જે વાત કરી એના ઉપર ગુરુદેવ વિસ્તાર કરી દીધો કે રાગથી ભિન્નત્વ, રાગથી જુદાપણું અને સ્વભાવથી એકત્વ એ ભેદ જ્ઞાન દ્વારા થાય છે. ભેદ જ્ઞાન દ્વારા રાગથી જુદા પડવું અને સ્વભાવથી એકત્વ સ્થાપિત કરવું એ થાય છે, અને એ અહીંયા સંવર અધિકારમાં લેવામાં આવ્યું છે. અને એવા અધિકારની શરૂઆત કરતા શ્રી રાજમલજીએ કળશ ટીકામાં ઓમ નમઃ કરીને અધિકાર શરૂ કર્યો છે. પાના નંબર 365 ઉપર કળશ 125 શ્લોકાર્થ ઉપરનું પ્રવચનમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, અનાદિથી મિથ્યાત્વ અને રાગ દ્વેષે સંવરને ઉત્પન્ન થવા દીધો નથી, તેથી આશ્રવને ગર્વ થયો છે કે અનાદિકાળથી, અનાદિકાળથી એટલે જ્યારથી આ જીવ છે ત્યારથી, એ નિગોદમાં હતો ત્યારે પણ, એટલે નિગોદથી માંડીને એ પર્યાયથી માંડીને જે જે પર્યાયોમાં આ જીવ ગયો ત્યાં બધાને એને જીતી લીધા. એટલે બધા બધી પર્યાયોમાં ગયો એમાં કોઈ પણ પર્યાયમાં એને સંવર થવા દીધો નહીં. એટલે એને ગર્વ થયો છે કે અનાદિથી મેં મોટા મોટા માંધાતાઓને નીચે પાડ્યા છે, મોટા રાજપાટ અને હજારો રાણીઓ છોડી જૈનનો દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈ જંગલમાં રહ્યો એવા માંધાતાઓને પણ મેં એટલે આશ્રવે પછાડ્યા છે, જીતી લીધા છે. કોને? જે મુનિ થયા છે, જે રાજપાટ છોડીને ગયા છે અને મુનિ થયા છે એવાઓને પણ મેં પછાડ્યા છે, મેં એટલે આશ્રવે જીતી લીધા છે. એટલે કે એમને એવો સંવર પ્રગટ થવા દીધો નથી, એમ આશ્રવનું કહેવું છે. અને એવો અભિમાનમાં રહેલો આશ્રવ એને જ્યારે જીતી લે છે તો એની આ શ્લોકમાં વાત કરી છે. કહે છે કે દ્રવ્યલિંગી મુનિએ પાંચ મહાવ્રત, ગુપ્તી, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ છે, જો પાંચ મહાવ્રત, ગુપ્તી, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ શુભભાવ છે, એ શુભભાવ છે. કેમકે એમાં લક્ષ પરનું થાય છે, સ્વના લક્ષે પોતાના સ્વરૂપમાં સ્થિરતા થાય છે. અને જ્યાં સુધી પાંચ મહાવ્રત તરફ લક્ષ રહે છે ત્યાં સુધી એ બહારમાં રહે છે. ગુપ્તી, સમિતિ ઇત્યાદિ તરફ લક્ષ રહે છે તો એ બહારમાં છે. પાંચ મહાવ્રતની, ગુપ્તિની, સમિતિની સભાનતા છે એ શુભરાગ છે, એ શુભભાવ છે, એ વિકલ્પ સહિતની દશા છે. અને પોતાના સ્વરૂપમાં જાય છે એ નિર્વિકલ્પ દશા છે. એટલે એવી નિર્વિકલ્પ દશામાં એ સંવર પ્રગટ થાય છે. અહીંયા કહે છે કે દ્રવ્યલિંગી મુનિએ પાંચ મહાવ્રત, ગુપ્તી, સમિતિ ઇત્યાદિ એ બધું પાળ્યું, પણ બધો એ શુભભાવ છે, એ વિકલ્પ સહિત છે. અને તેના પ્રેમમાં એને સંવર ઉત્પન્ન ન થયો એટલે ત્યાં આશ્રવનો જય થયો, એમને પુણ્યનો બંધ થયો, આશ્રવ થયો અને પુણ્યનો બંધ થયો. પણ બંધ રહિત દશા ન થઈ. દ્રવ્યલિંગી મુનિ પાંચ મહોર આદિ રાગની ક્રિયામાં સંતુષ્ટ થઈ મને સંવર થાય છે એમ આશ્રવની ક્રિયામાં સંવર માની એમાં ગર્વિત થયો અને પડ્યો. દ્રવ્યલિંગી મુનિ, ભાવલિંગી મુનિની વાત નથી, દ્રવ્યલિંગી મુનિ એટલે જેમને બહારમાં આચાર વિચાર બરાબર મુનિના જેવા જ છે પણ સમ્યક દર્શન નથી, અને જે બાહ્ય ચારિત્ર છે એ બાહ્ય ચારિત્રનો એમને ખૂબ રાગ છે, એમાં એ સંતોષાઈ ગયા છે, સંતુષ્ટ થયા છે. અને એ એમ માને છે કે મને સંવર છે, એટલે એમને તો ખરેખર તો પુણ્યનો બંધ થઈ રહ્યો છે, શુભભાવ છે, એને સંવર માને છે. તો શુભભાવને કારણે આશ્રવ થાય છે, પુણ્યનો બંધ પડે છે. અને એમ આશ્રવની ક્રિયામાં સંવર માની અને એમાં એ ગર્વિત થયા એટલે તો એમને પડવાનું થયું. એટલે કે એ જે પાંચ મહાવ્રત સહિત જે મુનિ દીક્ષા અંગીકાર કરી હતી તેથી જે શુદ્ધ દશા પ્રગટ કરવાની હતી એ ન થઈ. કેમકે બાહ્યલિંગ હતું, દ્રવ્યલિંગ હતું, અંતરંગ દશા એવી ન હતી, સંવર થયો નહીં, સમ્યક દર્શન થયું નહીં, માટે એમને પડવાનું થયું. એટલે ત્યાં આશ્રવની જીત થઈ. એટલે આ તો અનાદિકાળથી જે ચાલ્યું આવે છે એની વાત કરી, અને આ તો બધા માટે વાત છે. આ મુનિ, દ્રવ્યલિંગીની મુનિની જે વાત કરી એ તો આપણને બધાને લાગુ પડે છે. આ જીવ પણ ભૂતકાળમાં ઘણી વાર સાધુ થયો છે, એને પણ દીક્ષા ગ્રહણ કરી છે, ભગવાનના સમોસરણમાં પણ જઈ આવ્યો છે, પણ સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના એને ભવનો અંત આવ્યો નથી. અને આમ એ અનાદિથી ભવના ભ્રમણ કરે છે. આમ અનાદિકાળથી જે એકાંત ગર્વિત થયો છે એવા આશ્રવનો તિરસ્કાર કરવાથી, એવા આશ્રવનો તિરસ્કાર કરવાથી કે આ આશ્રવ છે, જે શુભભાવ છે તે પણ આશ્રવ છે અને એનો પણ તિરસ્કાર, એટલે એને છોડીને, એને છોડીને સ્વ તરફ વળે છે શુદ્ધ ભાવ, પોતાના સ્વરૂપના આશ્રય પ્રગટ થતા શુદ્ધ ભાવની જેને લગ્ની છે, જેને સ્વરૂપનો જ આશ્રય છે, એ આશ્રવનો તિરસ્કાર કરી અને નિજ શુદ્ધ સ્વરૂપના આશ્રયે સંવર પ્રગટ કરે છે. એટલે જે અનાદિકાળથી આશ્રવ એકાંતે ગર્વિત થયો છે, એવા આશ્રવનો તિરસ્કાર કરવાથી જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી આ જ્યોત પ્રગટ થાય છે, ફેલાય છે. અને એ જ્યોત કેવી છે? તો કે સર્વ પરદ્રવ્યોથી જુદી છે, પરદ્રવ્યોની પર્યાયથી જુદી છે, પરભાવથી જુદી છે, એવી એ જ્યોત પ્રગટ થાય છે. અહીં એમ કહે છે કે આશ્રવનો નાશ કરી જે સંવર પ્રગટ થયો તે હવે મોક્ષ દશા પ્રગટ થાય ત્યાં સુધી પાછો હઠવાનો નથી, એવો વિજય સંવરે પ્રાપ્ત કર્યો છે. સંવર હવે વિજય થયો છે, આશ્રવનો ક્ષય કર્યો છે, નાશ કર્યો છે, એટલે હવે મોક્ષ દશા પ્રાપ્ત થાય, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યાં સુધી એને હવે સંવર જ રહેશે, હવે એને આશ્રવ નહીં થાય. રાગથી પૃથક થઈ, રાગથી જુદો પડી, રાગથી ભેદ જ્ઞાન કરી અને જુદો થયો, એમ રાગથી જુદો થઈને જે એણે આશ્રવને જીત્યો તે જીવ સદાય રહેશે, એમ આ પંચમારાના મુનિવર કહે છે. અમારો ભગવાન જે આનંદનો નાથ, એને અમે પકડ્યો છે અને તેને અનુભવીને અમે જે સંવર પ્રગટ કર્યો છે તે હવે પડશે નહીં, તે હવે પડશે નહીં, એને પડવાનું થશે નહીં. દ્રવ્ય પડે તો સંવર પડે, દ્રવ્ય તો અવિનાશી છે, એ ક્યાં પડવાનું છે? તેથી સંવર હવે પડશે નહીં. અમોએ હવે શાશ્વત વિજય મેળવ્યો છે, અમે હવે એવા સંવરને પ્રગટ કર્યો છે કે આશ્રવ ઉપર હંમેશ માટેનો વિજય પ્રાપ્ત થયો છે, આ વિજય હવે જવાનો નથી, શાશ્વત વિજય પ્રાપ્ત થયો છે, એટલે હવે અમને આશ્રવ ઉત્પન્ન થશે નહીં. આમ તો સમ્યક દર્શન પામીને કોઈ જીવ પડે છે એમ આશ્રવ અધિકારની ટીકામાં આવી ગયું, અને એમ ન પડવું એ માટેની ગાથામાં ઉપદેશ પણ આવી ગયો કે શુદ્ધનયને છોડવો નહીં, શુદ્ધનયને છોડવો નહીં, એવી ગાથા પણ આવી. એટલે સમ્યક દર્શન પામીને કોઈ જીવ પડે છે તો એને ન પડવા સંબંધીની ગાથા આશ્રવ અધિકારમાં આપણે શીખી ગયા, એ વાત આપણે કરી છે, એ સમજ્યા છીએ. પણ અહીંયા તો બીજી વાત કરી છે, અહીંયા તો કહે છે કે અમે પડવાના નથી એમ અપ્રતિહત ઉપાળથી વાત કરી છે. અપ્રતિહત ઉપાળથી, એવા પૂર્ણ વિશ્વાસથી કે હવે અમે પડવાના નથી. બેનશ્રી બેનના જાતિ સ્મરણના જ્ઞાનમાં આવ્યું છે ને કે ક્ષાયિકના બે પ્રકાર છે, એમ સીધું ક્ષાયિક અને બીજું જોડણી ક્ષાયિક. એટલે વર્તમાનમાં ક્ષાયિક સંકિત નથી, વર્તમાનમાં હજી એને ક્ષાયિક સંકિત પ્રગટ ન થયું હોય, પણ એ ક્ષયોક્ષમ સંકિત ક્ષાયિકમાં જ જવાનું. એ ક્ષયોક્ષમ સંકિત છે વર્તમાનના, પહેલા શરૂઆતમાં ઉપસમ સંકિત અને પછી ક્ષયોક્ષમ સંકિત છે, પણ એ ક્ષયોક્ષમ સંકિત છે તો તે ક્ષાયિકમાં જ જવાનું, એટલે ક્ષાયિક સંકિત થવાનું જ, એને પડવાનું નહીં થાય. અહીં એ શૈલી છે, એ જોડણી ક્ષાયિક છે. જોડણી ક્ષાયિક છે તો વર્તમાનમાં ક્ષયોક્ષમ ભાવે, એટલે વર્તમાનમાં તો હજી એ ક્ષયોક્ષમ ભાવે જ છે, હજી એને દર્શન મોહનીયનો પૂર્ણપણે ક્ષય તો થયો નથી, છતાં પણ અહીંયા તો ભાવની વાત લીધી છે કે એવા ક્ષાયિક સંકિતિ છે એને હવે અપ્રતિહત ભાવથી એવો ઉઘાડ વર્તે છે કે અમને હવે ક્ષાયિક સંકિત થવાનું જ છે, અમારે હવે પડવાનું છે જ નહીં. અને એ જોડણી ક્ષાયિક, એટલે જોડણી ક્ષાયિક કેવું છે કે વર્તમાનમાં એક ક્ષયોપશમ ભાવે છે પણ એ ક્ષયોપશમ સંકિત પડે નહીં, એ પડીને મિથ્યાત્વ ન થાય, એને ચોથા ગુણ સ્થાનેથી પડી અને પછી નીચે આવવાનું થાય એમ ન બને એની વાત કરી છે. પડીને મિથ્યાત્વ ન થાય પણ તેનો વ્યય થઈને ક્ષાયિક સમ્યક દર્શન જ થાય. આણંદ ગંજીમાં આવે છે કે સંકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાટી, અનંત ગુણના પરિવાર આત્મા સાથે સંકિતમાં સગાઈ કરી છે. જો કેવી ઉપમા આપી છે, રૂપક જુઓ કેટલું સુંદર રૂપક મૂકી છે કે અનંત ગુણના પરિવાર, આત્માનો પરિવાર તો અનંત ગુણ છે, આત્મા સાથે સગાઈ કરી એનો અર્થ શું છે કે અનંત ગુણ સાથે એને સંબંધ બાંધ્યો છે. અનંત ગુણના પરિવાર આત્મા સાથે સંકિતમાં સગાઈ કરી છે, હવે અમે કેવળ જ્ઞાન સાથે લગ્ન કરીશું જ, પૂર્ણ જ્ઞાનની દશા સાથે અમે ઉદ્ભવીશું, કેવળ જ્ઞાન સાથે લગ્ન કરીશું. જુઓ તો ખરા કેવી વાત છે. કહે છે અમોએ સદાને માટે વિજય મેળવ્યો છે, હવે પછી અમને સંવર ટળીને આશ્રવ થવાનો નથી. અપ્રતિહત ભાવે વાત કરી છે. આ અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને કુંદકુંદાચાર્ય ભગવાન ને પદ્મનંદી આચાર્ય ભગવાન ને આ બધા કેવા અંતરમાં જાય અને આનંદનો અનુભવ કરે અને પછી બહારમાં આવે તો એવા આનંદની લહેરી સાથે કહે કે અમારે હવે પડવાનું થશે નહીં, અમારે હવે વધુ ભવ નથી. કૃપાળુદેવે પણ કહ્યું ને કે અમારે હવે વધુ ભવ નથી. કેવી ખુમારીથી વાત કરે, જેમણે પોતાના સ્વરૂપમાં લીનતા કરી છે અને સ્થિરતાનો પુરુષાર્થ વર્તે છે, એ કહે છે કે ભલે અમારું હવે આયુષ્ય પૂરું થાય પણ હવે અમારે વધુ ભવ નથી, એક બે ભવમાં તો અમે પૂર્ણ દશાને પ્રગટ કરીશું, અમારે પડવાનું છે જ નહીં, આવી વાત કરતા હોય છે. અહીંયા ચોથા પેરેગ્રાફમાં આગળ કહે છે કે ભગવાન મહાવીર પછી 1500 વર્ષે આચાર્ય અમૃતચંદ્ર થયા. ભગવાન મહાવીર સ્વામી પછીથી 450 વર્ષ પછીથી કુંદકુંદાચાર્ય ભગવાન થયા અને એ પછીથી 1000 વર્ષ પછીથી, એટલે કે ભગવાન મહાવીર પછી 1500 વર્ષે અમૃતચંદ્રાચાર્ય ભગવાન થયા. અને એ કહે છે કે અમને પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્માનો ભેટો થયો છે અને અમે સંવર પ્રગટ કર્યો છે, સમ્યક દર્શન જ્ઞાન અને શાંતિની અદભુત દશા પ્રગટ કરી છે, અમે આશ્રવ ઉપર કાયમી વિજય મેળવ્યો છે, હવે આશ્રવ થવાના નથી. આશ્રવ નથી એટલે બંધ પણ નથી, હવે નવા બંધ નહીં થાય, હવે તો માત્ર નિજરાજ થશે. જૂના કર્મના ઉદયો છે તે ઉદય એક પછી એક આવતા જાય છે, એમ એમ એ કરતા જાય છે એટલે નિજરા થતી જાય છે, અમે તો સંવરમાં છીએ. આ મુનિઓની દશા એવી અદભુત હોય છે કે દિવસમાં 1000 વખત પોતાના સ્વરૂપમાં જાય, પ્રચુર સ્વસંવેદન, થોડી ક્ષણ પૂરતા બહારમાં આવે ને પાછા નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય. એમની આવી વાત હોય, એમનો અનુભવ આવો હોય, એમની દશા આવી હોય, એમની ખુમારી આવી હોય, જે આનંદ અને શાંતિનું વેદન આવ્યું છે એ દ્વારા એ જ કહી શકે કે અમને તો કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે અને એ હવે પૂર્ણપણે અમે પ્રગટ કરીશું, એ જ એમ કહી શકે કે બીજ ઉગી છે અને હવે પૂર્ણિમા થવાની છે એ નિશ્ચિત વાત છે, કોઈ પડવાની વાત નથી. બીજ થઈ છે તો પૂર્ણિમા જ થાય છે, ફરી પાછો એ ચંદ્ર નાનો નથી થતો, એ પૂર્ણિમા સુધી પહોંચે જ છે, બીજ પછી ત્રીજ ને ત્રીજ પછી ચોથ ને ચોથ પછી પાછી ત્રીજ થતી જ નથી, એ પાંચમ જ થાય છે. એ ઉત્તરોત્તર એ વૃદ્ધિ થતી જાય છે અને પૂર્ણતાને પ્રગટ કરે છે. એવી રીતે આ મહાપુરુષો એમ કહે છે કે અમને કોઈ પડવાનું છે જ નહીં. અમે એવી સંવરની દશાને પ્રગટ કરી છે કે અમારે હવે કાંઈ પડવા પણ છે જ નહીં. અમે આશ્રવ ઉપર કાયમી વિજય મેળવ્યો છે. અમે તો પૂર્ણતાને પ્રગટ કરીશું. રાગથી ભિન્ન એવું જે ભેદ જ્ઞાન અમે પ્રગટ કર્યું છે તે હવે એમ ને એમ રહેશે, એવું ને એવું રહેશે. હવે એ રાગની રૂચિ થવાની નથી. રાગને અમારાથી અમે જુદો જોયો છે, જાણ્યો છે. રાગ અને ભગવાન આત્મા, અમારું સ્વરૂપ અને રાગ બે તદ્દન ભિન્ન વસ્તુ છે. રાગ સાથેની સંધિ હવે રહી નથી, એ સંધિ છૂટી ગઈ છે. હવે રાગ સાથે મમત્વ એકત્વ હવે રહ્યું નથી, એટલે આશ્રવ રહ્યા નથી. જીવને રાગાદી ભાવ થતા નથી તો એ જડ કર્મના ઉદયો છે, એ નવા કર્મબંધનું કારણ એટલે કે નિમિત્ત થતા નથી. આ વાત આપણે જે કરી હતી ને એ વાતને અહીંયા લીધી છે કે હવે રાગ થવાનો નથી. રાગથી ભિન્નતા છે એવું ભેદ જ્ઞાન વર્તે છે, સતત એવું ભેદ જ્ઞાન વર્તે છે. એવું ભેદ જ્ઞાન અમે પ્રગટ કર્યું છે એટલે હવે અમને રાગમાં એકતા થશે નહીં, હવે અમને આશ્રવ થશે નહીં, અમે પૂર્ણતાને પ્રગટ કરીશું. રાગથી ભિન્ન એવું જે ભેદ જ્ઞાન અમે પ્રગટ કર્યું છે તે હવે એમ ને એમ રહેશે. રાગમાં એકતા થશે એ વાત હવે છે જ નહીં, એ વાત જ નથી. અનંત કાળ પર્યંત હવે અમારો વિજય ડંકો છે અને આશ્રવની હાર છે. આશ્રવની સદાને માટે હાર છે, હંમેશને માટે હાર છે. હવે અમે કેવળ જ્ઞાન લઈશું જ. આગળ કહે છે પાના નંબર 367 ઉપર બીજા પેરેગ્રાફમાં કે આશ્રવનો તિરસ્કાર કર્યો એટલે, આશ્રવનો તિરસ્કાર કર્યો એટલે શું, એટલે કે શુભ ભાવનો આદર છોડ્યો. શુભ ભાવ પ્રત્યે જે આદર હતો એ આદર હવે છૂટી ગયો. હવે શુદ્ધ ભાવનો જ આદર વર્તે છે, પોતાના સ્વરૂપનો જ આદર વર્તે છે. શુભ ભાવનો હવે આદર નથી. શુભ ભાવનો આદર હતો અને હતો ત્યાં સુધી આશ્રવ હતા. હવે શુભ ભાવનો આદર છૂટી ગયો છે, પૂર્ણપણે છૂટી ગયો છે. શુભ ભાવનો હવે રાગ નથી, એવી રૂચિ નથી અને પોતાના ચૈતન્ય સ્વભાવનો આદર પૂર્ણપણે થયો છે. જ્યાં સુધી શુભ ભાવનો આદર હતો ત્યાં સુધી મિથ્યાત્વ હતું. સ્વભાવનો આદર થતા હવે એ આશ્રવનો તિરસ્કાર થયો છે. સ્વભાવનો આદર કરતા જ આશ્રવ તિરસ્કૃત થાય છે અને એમ એ પોતે પોતાનામાં જાય છે, સ્વરૂપમાં જાય છે, ત્યાં એ આશ્રવ છૂટી જાય છે. બાપુ ગુરુદેવ કહે છે કે અનાદિથી તું રાગને પડખે ચડીને જન્મ મરણના ચક્રાવામાં હેરાન થઈને મરી ગયો. તે જન્મ મરણના ચક્રાવામાં કેટલી વાર હેરાન હું અનુભવ્યું, કેટલી વાર હેરાનગતિ અનુભવી. અનંત વાર જન્મ મરણ કરી અને હેરાન 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 થઈ ગયો. અહીં જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાનના પડખે જે ચડ્યા, પોતાના સ્વરૂપનું લક્ષ જેમણે કર્યું, એ કહે છે કે અમે તો હવે ચડ્યા, હવે પડવાના નથી. ચડ્યા તે ચડ્યા, હવે અમે પાછા પડવાના નથી. અપ્રતિહત ભાવ, પાછા ન પડવાનો ભાવ. જેમ મોટા પથ્થરને વચમાં તળ સાંધ હોય છે, ત્યાં કાણું પાડી સુરંગ ચાંપતા હજારો મણ પથ્થરના જુદા ટુકડા થઈ જાય છે. સાંધની ખબર પડે એ જગ્યાએ જ ત્યાં એ સુરંગ મૂકવામાં આવે. તેમ ભગવાન આત્મા, અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ, કારણ પરમાત્મા અને રાગ, એ બે વચ્ચે સાંધ છે, એ તળ છે, સાંધો છે. ત્યાં જ્ઞાનરૂપી છીણી એટલે પ્રજ્ઞા છીણી પટકતા એ ફરાક લઈને આત્મા અને રાગ જુદા પડી જાય છે. આ ભેદ જ્ઞાન છે કે છે કે પરમાત્મા અને રાગ, ભગવાન આત્મા કારણ પરમાત્મા, હજી પરમાત્મા દશા પ્રગટ નથી કરી પણ કારણ પરમાત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ અને રાગ એ બે વચ્ચે સાંધ છે, બે જુદા છે. એને અનાદિનો રાગને પોતાનું રૂપ જાણી રહ્યો હતો ત્યાં હવે એને જ્ઞાનરૂપી છીણીને પટકી, જ્ઞાનરૂપી છીણી ને પટકી એટલે એ સાંધમાંથી બે ભાગ પડી ગયા, એક રાગ અને બીજો પોતાનું શુદ્ધ સ્વરૂપ. એમ ભેદ થયો, એમ ભેદ જ્ઞાન થયું. હવે એ ભેદ જ્ઞાન થયા પછીથી એને પડવાનું નહીં થાય. એટલે કારણ પરમાત્મા અને રાગ વચ્ચે સાંધ છે, તડ છે, ત્યાં પ્રજ્ઞા છીણી પટકતા એ બંને જુદા પડી જાય છે અને એમ સમ્યક દર્શન થાય છે. આ કારણ પરમાત્માની વાત આવી એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, એક ભાઈ પૂછતા હતા કે તમે આત્માને કારણ પરમાત્મા કહો છો, કારણ પરમાત્મા કહો છો તો પછી કાર્ય આવવું જોઈએ ને, તો જે કાર્ય જે આવવું જોઈએ તે કેમ આવતું નથી? તમે કારણ પરમાત્મા કહો છો તો પછી એવું કાર્ય પણ આવવું જોઈએ ને, પરમાત્મા સ્વરૂપ દશા આવવી જોઈએ ને, એ કેમ નથી આવતી? જો એ ભગવાન આત્મા કારણ પરમાત્મા તમે કહો છો એમ હોય તો પછી એમ થવું જોઈએ ને. પૂરો અભ્યાસ ન મળે, પુરુષાર્થ કરવો નહીં અને પછી આવા પ્રશ્ન પૂછવા. ગુરુદેવે બહુ સરસ સમાધાન આપ્યું છે. સમાધાન નથી, આ તો ઉપદેશ છે, આ તો ગ્રહણ કરવા જેવું છે, આ તો પુરુષાર્થની દિશા બતાવી છે. સમાધાનમાં અહીંયા કહે છે કે ભાઈ, જેણે વિશ્વાસમાં ભગવાન પૂર્ણ આનંદમય કારણ પરમાત્માનો સ્વીકાર કર્યો, જેને પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક 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 સિદ્ધ સમાન છે એવા પૂર્ણ આનંદમય કારણ પરમાત્માનો સ્વીકાર થયો છે, એને ખરેખર તો કારણ પરમાત્મા છે. બાકી તો મોઢેથી બોલે એટલે કે એને ક્યાં કારણ પરમાત્મા છે, એને ક્યાં કારણ પરમાત્મા તરીકે સ્વીકાર્યો છે? કારણ પરમાત્મા એને સ્વીકાર્યો છે એવી રીતે, એનો સ્વીકાર એને થયો છે કે આ ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, પૂર્ણ આનંદનો નાથ છે, અનંત ગુણોનો પિંડ છે, એ જ મારું શુદ્ધ સ્વરૂપ છે, એ સિદ્ધ સમાન છે, બીજું બધું જે છે એ મારાથી જુદું છે, એ પર છે, અને આ બધું જે દેખાઈ રહ્યું છે એ તો બધી પર્યાય છે, જડની પર્યાયો ના જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે, એને મારે કાંઈ સંબંધ નથી, હું એનાથી જુદો ભગવાન આત્મા છું, ત્રિકાળ નાયક છું. આવો સ્વીકાર થયો હોય એને એ કારણ પરમાત્મા છે, એવો સ્વીકાર ક્યાં થયો છે? એવો સ્વીકાર હોય ને પછી એમ કેવું કે કારણ પરમાત્મા છે તો પછી અમને કેવું કાર્ય આવવું જોઈએ, કેવું કાર્ય સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થવી જોઈએ અથવા તો કેવળ જ્ઞાન પ્રગટ થવું જોઈએ, એવો જો વિચાર કરતો હોય તો ભાઈ તારી ભૂલ થાય છે, તે ક્યાં હજી તારા સ્વરૂપને એમ સ્વીકાર્યું છે? ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે જેણે વિશ્વાસમાં ભગવાન પૂર્ણ આનંદમય કારણ પરમાત્માનો સ્વીકાર કર્યો તેને કારણનું કાર્ય સંકિત આવ્યા વિના રહે નહીં, એને સંકિત થયા વિના રહે જ નહીં. જેને કારણ પરમાત્માનો સ્વીકાર થયો, પોતાના નિજ સ્વરૂપને એમ સ્વીકાર્યું છે, એને તો સંકિત થયા વિના રહે જ નહીં. પણ એનું તો લક્ષ્ય જ પર્યાય તરફ છે, એનું તો લક્ષ્ય દ્રવ્ય તરફ થયું જ નથી, પોતાના સ્વરૂપને એને સ્વીકાર્યું જ નથી, પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું જ નથી, ત્યાં એને ક્યાં કારણ પરમાત્મા છે? કારણ પરમાત્મા તો એને માટે શાસ્ત્રમાં રહ્યો, પુસ્તકમાં રહ્યો, એને ક્યાં એવું આત્મસાત કર્યું છે? એટલે ગુરુદેવ કહે છે અહીંયા કે પણ કારણ પરમાત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્માનો વિશ્વાસ છે તને, એવા ભગવાન આત્માનો વિશ્વાસ તને છે કે કારણ પરમાત્મા છે એવો વિશ્વાસ છે? અનાદિથી એક સમયની પર્યાયમાં રમતું માંડી છે, પર્યાયનું લક્ષ્ય કરીને તું ભાઈ રહ્યો છે અનાદિથી, એક સમયની પર્યાય જે બીજા સમયે રહેતી નથી, આ પર્યાયો બદલાયા કરે એમાં જ તારું લક્ષ્ય રહ્યા કરે છે. તું તારા જ્ઞાન દર્શનના ઉપયોગને એક મિનિટમાં 10 જગ્યાએ ફેરવે છે, અરે કદાચ 50 જગ્યાએ ફેરવતો હોઈશ, પણ તારું લક્ષ આત્મા તરફ તો થતું જ નથી, પર્યાયમાં ને પર્યાયમાં જ રહ્યો છે, પર્યાય બુદ્ધિ રહ્યો છે, પર્યાયને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. ભાઈ તું પુણ્ય કરીને અનંતવાર દેવલોકમાં ગયો, નવમી ગ્રેવી ગયો, તને નવપૂર્વની લબ્ધિ પણ થઈ, પરંતુ આ ભગવાન આત્મામાં, કારણ પરમાત્મામાં દ્રષ્ટિ કરી નહીં, એને જાણ્યો નહીં, અને શુભભાવ અને જ્ઞાનના ઉઘાડની પર્યાયની રૂચિ કરી. પણ બાપુ, ભગવાન આત્મા, તિકાળી, દ્રવ્ય, કારણ પરમાત્મા, પ્રભુ એક સમયની પર્યાય જેટલો નથી. એ પૂર્ણ આનંદનો નાથ ભગવાન એ એક સમયની પર્યાય જેવડો નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી ભગવાન જ્ઞાયકનું જ્ઞાન આવે. આ ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છે, એનું જ્ઞાન એ એક સમયની જ્ઞાનની પર્યાયમાં આવે, પણ ભગવાન જ્ઞાયક ના આવે. પર્યાયમાં અનુભવમાં એવો ભગવાન આત્મા અનુભવમાં આવે, પણ એ ભગવાન આત્મા પર્યાયમાં ના આવે, એનું જ્ઞાન થાય એટલે એ અનુભવમાં એમ આવે. અનંત ગુણનો સાગર ભગવાન આત્મા છે, તેનું પૂરું જ્ઞાન પર્યાયમાં આવે એટલે એનું જે પૂર્ણ પરિણમન છે એ એની પર્યાયમાં, એને અનુભવમાં આવે, એને વેદનમાં આવે, એના આનંદનો અનુભવ થાય, એનું જ્ઞાન થાય, એની પૂરી શ્રદ્ધા પર્યાયમાં થાય. પણ વસ્તુ ત્રિકાળી તો ભિન્ન જ રહે. આવા ત્રિકાળી અખંડ એકરૂપ ચૈતન્ય દ્રવ્ય, એને કારણ પરમાત્મા કહેવો છે. અને એવા કારણ પરમાત્માનો અંત સન્મુખ થઈને વિશ્વાસ કરતા સંકિત આદિ કાર્ય પ્રગટ થાય છે. આ જ સમ્યક પ્રગટ કરવાનો માર્ગ છે, આ જ ધર્મ છે. પાના નંબર 368 ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કેવી છે ચૈતન્ય જ્યોતિ, જે કળશમાં વાત આવીને ચૈતન્ય જ્યોતિની જે પ્રગટ થઈ છે, સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, એની વાત કહે છે કે કેવી છે ચૈતન્ય જ્યોતિ. પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે અચળપણે પ્રકાશિત છે, ચિન્મય છે, ઉજ્જવળ, નિર્મળ, નિરાબાદ, દેદીપ્યમાન છે. વળી નિજરસના, પોતાના ચૈતન્ય રસના ભારવાળી છે, પોતાના ચૈતન્ય રસના અતિશયપણાવાળી છે. આવી ચૈતન્ય જ્યોતિ પ્રગટ થાય છે અને ફેલાય છે, એટલે કે તે મુક્ત આત્મદશાને પામે છે. ફેલાય છે એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. સમ્યક તો પ્રગટ થયું છે એટલું નહીં, પણ એ પછી આગળ વધે છે, એટલે એ દશામાં એને લીનતા અને સ્થિરતાના પુરુષાર્થ થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એમ એ જ્યોતિ ફેલાય છે, મુક્ત આત્મદશાને પ્રાપ્ત કરે છે. એટલે કેવળ જ્ઞાન અને મુક્તિને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. દુઃખરૂપ એવા પુણ્ય પાપના બંને ભાવોને જીતીને સંવરને પામેલી જ્યોતિ આશ્રવને હવે કોઈ દિવસ સ્પર્શે પણ નહીં, અર્થાંત હવે આશ્રવ ફરીથી ઉત્પન્ન નહીં થાય. સમયસાર ગાથા 3માં આવે છે કે દરેક આત્મા પોતાના ગુણ પર્યાયોને ચૂંબે છે, પોતાના ગુણ પર્યાયોને ચૂંબે છે, અને એવો ચૂંબતો સ્પર્શતો ટકી રહ્યો છે, પણ એ પરના ગુણ પર્યાયને ચૂંબતો નથી. પરદ્રવ્ય કે એના ગુણ પર્યાયને એ કદી અડતો નથી, સ્પર્શતો નથી. એ વાત ગાથા 3માં આવી. અહીંયા તો કહે છે કે આત્મા પોતાના ગુણ તથા સ્વસંવિતરૂપ એવી જ્ઞાનની પર્યાયને સ્પર્શે છે, રાગને સ્પર્શતો નથી. રાગને સ્પર્શતો નથી કેમ કે હવે એને આશ્રવ થવાના નથી, આશ્રવ ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો છે. અહીં રાગને આત્માની પર્યાયમાંથી કાઢી નાખ્યો. સંવરની વાત કરવી છે ને, અહીંયા સંવર અધિકારમાં આશ્રવ ને જીત્યો છે, એટલે રાગને આત્માની પર્યાયમાંથી કાઢી નાખ્યો છે, એ વાત લીધી છે. ભાવાર્થમાં અહીંયા કહે છે, કે અનાદિકાળથી જે આશ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આશ્રવ મદથી ગર્વિત થયો છે, એ અહંકારમય આશ્રવ થયો છે, તે આશ્રવનો તિરસ્કાર અનાદર કરીને તેના પર જેણે હંમેશ માટે વિજય મેળવ્યો છે, અર્થાંત કેવળ જ્ઞાન પામતા સુધી જે રહેવાની છે, એવા સંવરને ઉત્પન્ન કરતા સમસ્ત પરરૂપથી જુદો, પરદ્રવ્ય અને પરભાવથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્ય પ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. જુઓ, નિજરસની અતિશયતાપૂર્વક એટલે ચૈતન્ય પ્રકાશ રાગના કારણ વડે ઉદય પામે છે એમ નહીં, પણ નિજ ચૈતન્ય રસના કારણે ઉદય પામે છે. નિજરસની અતિશયતાપૂર્વક, એમાં નિજરસની અતિશયતાનો અર્થ એ છે કે પોતાના પુરુષાર્થ દ્વારા પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને પ્રગટ કરતો એ ઉદય પામે છે, અને એ બીજા કોઈના કારણે નહીં પણ પોતાના કારણે એ પ્રગટ થાય છે. એમ પણ નથી કે પહેલા એ રાગ મંદ હતો અને એનાથી એ ઉદય પામ્યો, એમ પણ નથી, પણ એ પોતે પોતાના કારણે જ ચૈતન્ય રસના કારણે જ એવો ચૈતન્ય પ્રકાશ ઉદય પામે છે. તો આપણે આ રીતે કળશ 125 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જયતે પ્રણમો પદ દેવર તે જયતે